જય જિનેન્દ્ર બધાને. આપણે નિમિત્ત ઉપાદાનના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે હાથ જોડી લે બધા.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો આપણી ઉપાદાન નિમિત્તની ચર્ચા ચાલી રહી છે ગત અનેક ક્લાસથી, એમાં આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો છઠ્ઠો અધિકાર, નિમિત્ત ઉપાદાન અને એની સાથે પંડિત સુમત પ્રકાશજી એનો આ જે ચાર્ટ છે એનો આશ્રય આપણે લઈને આ સ્વાધ્યાય કરી રહ્યા છે. ઉપાદાન નિમિત્ત કહીએ અથવા કારણ કાર્ય મીમાંસા કહીએ, એક જ વાત છે, બરાબર? એ આપણે ચર્ચા થઈ ગઈ. તો આ આખો પ્રકરણ સમજવાનું કારણ શું છે? આખું પ્રકરણ સમજવાનું કારણ એ છે કે કોઈ પણ વિવક્ષિત કાર્ય જે થાય છે, વિવક્ષિત એટલે એની પર્ટિક્યુલર કાર્ય, જે વર્તમાનમાં જેને આપણે કોન્ટેક્સ્ટ બનાવીને વાત કરીએ છીએ, એ કાર્ય જ્યારે થાય છે તેનો કર્તા કોણ છે? ખ્યાલ આવે છે ને? તો પરિભાષા મૂકી. પરિભાષા શું છે? કાર્ય કોને કહે છે? તો આન્સર આપ્યો, કારણાનું વિધાયની કાર્યાણી. જો આપણે અહીંયા પરિભાષા જોઈ, કારણાનું વિધાયની કાર્યાણી એટલે કે કારણ અનુસાર જ કાર્ય થાય છે. આ પ્રશ્નોત્તર માળામાં શરૂઆતમાં આપણે આ આન્સર જોયો, બરાબર? કારણ અનુસાર કાર્ય થાય છે. તો નેચરલી ક્વેશ્ચન ઉભો થયો કે કારણના કેટલા પ્રકાર છે? કોઈ પણ કાર્ય થાય તો કારણના કેટલા પ્રકાર? તો કયું? બે પ્રકાર. એક છે નિમિત્ત કારણ અને બીજું છે ઉપાદાન કારણ. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, આ બેમાં શું ડિફરન્સ છે? તો પરિભાષા કીધી બેવની. નિમિત્ત કારણ કોને કહે છે? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં જેના પર અનુકૂળ હોવાનો આરોપ આવે છે તેને નિમિત્ત કારણ કહે છે. એટલે શું થયું કે આજે વિશ્વમાં જ્યારે છ દ્રવ્ય એકબીજાની આજુબાજુ રહેલા છે, તો કોઈ પણ એક દ્રવ્ય જ્યારે પોતાની પર્યાયરૂપ કાર્યમાં પરિણમે છે, તો ત્યારે બીજા બધા પદાર્થોની વર્તમાન પર્યાય કે જેના પર આ પર્યાયને થવાનો અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે તો એને નિમિત્ત કારણ કહે છે, બરાબર? અને ઉપાદાન કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે, બરાબર? આ આપણું રિવિઝન થઈ ગયું. હજી જરાક રિવિઝન જોઈ લઈએ. નિમિત્ત કારણના બે પ્રકાર કયા છે? બે પ્રકાર, ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત. જે નિમિત્તો ગતિમાન છે અથવા ઈચ્છાવાન છે તેને પ્રેરક નિમિત્ત કહે છે. એટલે જે પદાર્થ પોતે ગતિ કરનારા છે, તો કયા એવા પદાર્થ છે? તો જીવ અને પુદ્ગલ. અને ઈચ્છા કરનાર છે એવા કયા પદાર્થ છે? તો ખાલી જીવ. તો આવા પદાર્થોને પ્રેરક નિમિત્ત કહે છે. અને જે પદાર્થ ગતિમાન પણ નથી અને ઈચ્છાવાન પણ નથી એવા પદાર્થોને ઉદાસીન નિમિત્ત કહે છે. પછી આપણે શું કહ્યું? કે ઉદાસીન હોય કે પ્રેરક હોય, કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાનની અપેક્ષાએ બધા જ જાતના નિમિત્તો ઉદાસીન જ છે. એનો મતલબ કે કાર્ય થવામાં કોઈ પણ નિમિત્તનું કાંઈ પણ કર્તવ્ય નથી, બિલકુલ અકર્તા છે. પણ તો નિમિત્તોમાં જ ભેદ પાડવા માટે થઈને ઉદાસીન અને પ્રેરક એવા ભેદ પાડ્યા છે, બરાબર? હવે આપણે ઉપાદાનના પક્ષમાં આવ્યા. ઉપાદાન કોને કહ્યું હતું? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે છે તેને ઉપાદાન કહે છે. એના સિનોનિમ શું જોયા આપણે? દ્રવ્ય, નિજ શક્તિ, સ્વ અથવા કારક કારણ, એવું કારણ કે જે કાર્યનું ખરેખરું કારણ છે, ખરેખરું એવું કારક જે કાર્યનું ખરેખરું કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ શું છે? એ જાણવું કે કાર્યરૂપ પરિણમને વાલા દ્રવ્ય ઉસકા જ્ઞાન કરાના, કે વિવક્ષિત કાર્ય કિસ દ્રવ્ય મેં હુઆ. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્ય કયા દ્રવ્યમાં થયું એનું ખરેખરું જ્ઞાન કરાવવા માટે એને ઉપાદાન શબ્દથી વર્ણવવામાં આવે છે. હેતુ શું થયો જાણવાનો? કે કોઈ પણ પદાર્થમાં જ્યારે કાર્ય થાય છે તે પદાર્થની પોતાની નિજ શક્તિ વિના તે કાર્ય થઈ શકતું નથી. બરાબર? જેવી રીતના આપણે ઉદાહરણ જોયું હતું કે કોઈ આપણે મીઠાશ કરવી હોય દૂધમાં, તો સાકર નાખ્યા વિના મીઠાશ થતી નથી. કેમ નથી થતી? કેમ કે મીઠાશનું નિજ શક્તિ, મીઠાશનું કારણ, એનું કારક સાકર જ છે. ખ્યાલ આવ્યો? આના પછી આપણે ઉપાદાન કારણના બે ભેદ જોયા હતા. ઉપાદાન કારણના કેટલા પ્રકાર? બે પ્રકાર. એક છે ત્રિકાળી ઉપાદાન અને બીજું છે ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. જે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે તેને ઉપાદાન કહેવાય છે. કાર્ય ઉપાદાન પદાર્થની શક્તિ અનુસાર જ થાય છે. તો એ શક્તિ એ દ્રવ્યમાં ત્રણેય કાળ પણ છે અને વર્તમાનમાં વ્યક્ત પર્યાયમાં પણ એ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્રણેય કાળ શક્તિ હોવી તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન. અને એ શક્તિની વ્યક્તતા વર્તમાન પર્યાયમાં થવી તેને કહેવાય છે ક્ષણિક ઉપાદાન. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને પર્યાય, એને કહેવાય ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. જો આટલી તો ચર્ચા આપણે થઈ ગઈ હતી, હવે આપણે આજનો વિષય આગળ વધારીએ છીએ. જો આજે ત્રિકાળી ઉપાદાનના આપણે થોડુંક આગળ વધારીએ વિષય. ત્રિકાળી ઉપાદાનના અપર નામ શું છે? જો ત્રિકાળી ઉપાદાન એટલે શું છે પહેલા સમજી લઈએ. કોઈ પણ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ અંશોનો બનેલો છે. કોઈ પણ પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. બરાબર? આપણને તત્વાર્થ સૂત્રમાં કહે છે ને, દ્રવ્ય ગુણ પર્યાયવત દ્રવ્યમ. બરાબર? વસ્તુ કેવી છે? દ્રવ્ય ગુણ પર્યાયવત છે. તો એમાંથી દ્રવ્ય અને ગુણો, દ્રવ્ય અને ગુણો એ ત્રણેય કાળ રહેવાવાળા અંશો છે. એમાં કોઈ ફેરફાર થતા નથી. એ ત્રણેય કાળ એવા ને એવા જ રહે છે. અને પર્યાય કેવો અંશ છે? કે ઉત્પાદ વ્યય કરતા કરતા એમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. એટલે બદલતો અંશ છે. દ્રવ્ય અને ગુણ ટકતા અંશ છે, એક કન્સિસ્ટન્ટ કોન્સ્ટન્ટ અંશ છે. અને પર્યાય એવર ચેન્જિંગ, નિરંતર બદલતા અંશો છે. તો માટે ત્રિકાળી ઉપાદાન કોને કહે છે? જે આ દ્રવ્ય અને ગુણ જે ત્રણેય કાળ ટકતા અંશ છે એને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. બરાબર? તો એના અપર નામ એટલે કે સિનોનિમ ધ્રુવ. ધ્રુવ એટલે કે નિરંતર ટકનારો પદાર્થ, હંમેશા. ઉત્પાદ અને વ્યય એની સામે ધ્રુવ. ઉત્પાદ એટલે નવું ઉત્પન્ન થવું, વ્યય એટલે જૂની પર્યાયનો નાશ થવો, અને ધ્રુવ એટલે એ બધાની પાછળ એક ત્રણેય કાળ ટકતો અંશ, એને કહેવાય ધ્રુવ. તો ત્રિકાળી ઉપાદાન કેવું છે? ધ્રુવ છે, નિત્ય છે, દ્રવ્ય શક્તિ છે. ક્ષણિક ઉપાદાનમાં શું કહે છે? કે પર્યાય શક્તિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રિકાળી ઉપાદાન દ્રવ્ય શક્તિ, ક્ષણિક ઉપાદાન એની પર્યાય શક્તિ છે. ત્રિકાળી ઉપાદાન બીજું કેવું છે? અસમર્થ ઉપાદાન કારણ છે. જો આ થોડું સમજવા જેવી વસ્તુ છે, સમજવા લાયક વસ્તુ છે. કોઈ પણ પદાર્થમાં ત્રણેય કાળ તો એવી શક્તિ છે કે કાર્ય એમાંથી થાય. જેવી રીતના સાકર નામના પદાર્થમાં ત્રણેય કાળ તો એવી શક્તિ છે કે એનાથી મીઠાશ થઈ શકે. આપણે લાસ્ટ ટાઈમ પણ આ જ એક્ઝામ્પલ જોયું ને લાસ્ટ ક્લાસમાં. પણ એ સાકર કાઢીને તમારે કોઈ દૂધને ઠંડુ કરવું, મીઠું કરવું છે, તો ડબ્બામાંથી સાકર કાઢીને દૂધમાં નાખવી પડશે. એ પર્યાયમાં કાર્ય થાય છે. સાકરમાં ભલે ત્રણેય કાળ એ મીઠાશ કરવાનો ગુણ હોવા છતાં કાર્ય ક્યાં થયું? કે જ્યારે ચમચી લઈને આપણે દૂધમાં નાખી ત્યારે કાર્ય થયું. એટલે કાર્ય તો એક સમયની પર્યાયમાં થાય છે. માટે ત્રિકાળી વસ્તુ કેવી છે? કોઈ પણ કાર્ય કરવામાં અસમર્થ છે, અસમર્થ. એનામાં એ શક્તિ હોવા છતાં જ્યારે એ પર્યાયની વ્યક્તતા થાય છે ત્યારે જ એમાં કાર્ય થાય છે. એ પદાર્થ એઝ સચ અસમર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ત્રિકાળી ઉપાદાનને કહેવાય પારિણામિક ભાવ. એ પારિણામિક ભાવ કેમ? કેમકે કોઈ પણ અન્ય વસ્તુ પર એ ડિપેન્ડન્ટ નથી. ત્રિકાળી ઉપાદાનમાં પોતાની જ શક્તિ છે, માટે એ પારિણામિક ભાવ છે. ભેદ કારણ છે. ભેદ કારણ શું કામ કહ્યું? અને અહીંયા જો આને અનિત્ય કારણ કહ્યું. ચાલો, ભેદ કારણ શું કામ કહ્યું? ત્રિકાળી ઉપાદાનને ભેદ કારણ કેમ કહ્યું? આમ તો આખો ત્રિકાળી પદાર્થ છે ને, તો ભેદ શા માટે કહો છો? ખ્યાલ આવે છે કે નહીં? જો પદાર્થના ત્રણ અંશ થયા ને, દ્રવ્ય, ગુણ અને પર્યાય, ત્રણ અંશ થયા ને, તો ભેદ કારણ કહેતા એનો એક અંશ થઈ ગયો પદાર્થનો. ત્રિકાળી ઉપાદાન પણ પદાર્થનો એક અંશ છે, આખો પદાર્થ નથી. જો ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ તો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક હોય છે. એક ત્રિકાળી અને ક્ષણિકનો મળેલો પદાર્થ, મળેલા વસ્તુ છે, બે મળીને એક પદાર્થ થાય છે. ખ્યાલ આવે છે ને? તો એનો ખાલી ત્રિકાળી અંશ જોતા એ ભેદ કારણ છે. જો પરિભાષા, આ બધું આપણે જોઈ લીધું છે, પણ જરાક એક રિવાઇઝ કરીને આગળ વધીએ. જો દ્રવ્ય યા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમિત હો, ઉસ દ્રવ્ય યા ગુણ કો ઉસ કાર્ય કા ત્રિકાળી ઉપાદાન કહેતે હૈ. જે પણ દ્રવ્ય અથવા ગુણ, દ્રવ્ય અને ગુણ બે ત્રિકાળી છે ને, એ બે ત્રણેકાળ રહેવા વાળા છે. તો ક્યારેક કોઈક અપેક્ષાથી દ્રવ્યની વાત આવે, કોઈ અપેક્ષાથી ગુણની વાત આવે. તો જ્યારે પર્યાયમાં કાર્ય થાય છે, જ્યારે પર્યાય સ્વયં કાર્યરૂપ પરિણમિત થાય, ત્યારે એના દ્રવ્ય અથવા ગુણને ત્રિકાળી ઉપાદાન કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે પર્યાયમાં સ્વયં કાર્ય થાય, જો ત્રિકાળી ઉપાદાનમાં હંમેશા શક્તિ હોવા છતાં, ત્રિકાળી પદાર્થમાં હંમેશા શક્તિ હોવા છતાં, જીવ નામના પદાર્થમાં હંમેશા સુખ નામનો ગુણ છે, હંમેશા જ્ઞાન નામનો ગુણ છે, એવું હોવા છતાં જ્યારે પર્યાયમાં એ જાતનું પરિણમન થાય છે, પર્યાયમાં એવું બહાર આવે છે, ત્યારે એ ત્યારે જે કાર્ય થાય છે, એટલે પર્યાયમાં કાર્ય કરવા માટે આ ત્રિકાળી ઉપાદાન અસમર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આને ઉપાદાન પણ ક્યારે કહેવાશે? કે જ્યારે પર્યાયમાં કાર્ય થશે ત્યારે. ખ્યાલ આવ્યો? જો વિશેષતા, ત્રિકાળી ઉપાદાનની વિશેષતા શું છે? કે અસમર્થતા છે. એ તો આપણે વાત થઈ ગઈ કે કોઈ પણ કાર્ય કરવામાં ત્રિકાળી ઉપાદાન અસમર્થ છે. જો જીવમાં હંમેશાથી સુખ છે, સુખ નામનો ગુણ રહેલો છે, તો પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ કરીને સુખી કેમ નથી થઈ જતો? પર્યાયમાં પરમાત્મા થઈને કેમ સુખી નથી થઈ જતો? જો ત્રિકાળી ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો કેમ નથી થઈ જતો? એટલે નથી થઈ જતો કેમ કે જ્યારે પર્યાયની એવી યોગ્યતા પાકે છે, પર્યાયમાં એવું કાર્ય થવાનું છે, ત્યારે જ એનામાં એવી શક્તિની પ્રગટતા થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એ જ ઉદાહરણને ફરીથી લઈએ કે સાકર છે, એ સાકર નામનો પદાર્થ વર્તમાનમાં સમજો ડબ્બામાં સાકર ભરેલી છે. એની પહેલા ક્યાં હતી? એની પહેલા દુકાનમાં એ પેકેટમાં હતી. એની પહેલા ક્યાં હતી? એની પહેલા એના જે પણ વેરહાઉસ સપ્લાય ચેઇન હોય એના વેરહાઉસમાં હતી. વેરહાઉસ પહેલા ક્યાં હતી? કે ફેક્ટરીમાં હતી, કે જ્યાં સાકર બની. ફેક્ટરીની પહેલા સાકર ક્યાં હતી? એ સાકર રૂપે પરિણમી એની પહેલા પણ એ શુગર કેન જ્યુસમાં હતી, બરાબર? શેરડીના રસમાં એ સાકર હતી. તો સાકરમાં મીઠાશ તો અનાદિ અનંત છે, સાકરમાં મીઠાશ તો અનાદિકાળથી છે. એવું હોવા છતાં શું શુગર કે જ્યાં ફેક્ટરીમાં એ શેરડીના રસમાં સાકર પડી છે, તો ત્યારે જ આપણું દૂધ મીઠું થઈ જાય છે? ખ્યાલ આવ્યો કે નહીં? આપણા ઘરે આપણે ગ્લાસમાં દૂધ મીક્યું છે, અને એ સાકર જે આપણે આ દૂધમાં નાખવાના છે એ ક્યાં પડી છે? ફેક્ટરીના શેરડીના રસમાં. હજી તો એમાંથી સાકર રૂપે પરિણમવાની છે, પછી આપણા ઘરે ડબ્બા સુધી પહોંચશે, અને પછી જયારે એનો કાળ આવશે ત્યારે એ ચમચીથી અંદર દૂધમાં જશે અને ત્યારે દૂધ ગળ્યું થશે. ખ્યાલ આવ્યો કે નહીં? કહેવાનો મતલબ શું છે કે ત્રિકાળી ઉપાદાનમાં, પદાર્થમાં એવી શક્તિ હંમેશા હોવા છતાં, જ્યારે એ પર્યાયની વ્યક્તતા થાય છે, એટલે જ્યારે એ પદાર્થના કાળક્રમમાં, એ સાકરના કાળક્રમમાં, જ્યારે પદાર્થના કાળક્રમમાં એ પર્યાય ખચિત, એ પર્યાય ત્યાં રહેલી છે, ત્યારે જ એ કાર્ય થાય છે. ખ્યાલ આવે છે ને? આનાથી ક્રમબદ્ધ પર્યાય પણ સિદ્ધ થાય છે. તો ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન કેવું છે? અસમર્થ છે. બીજો પોઈન્ટ, નિત્ય કો અનિત્ય કા કારણ કહેતા હૈ. ત્રિકાળી ઉપાદાન શું છે? નિત્ય કો અનિત્ય કા કારણ કહેતા હૈ. આપણને કોઈ પૂછે કે ભાઈ દૂધ સેનાથી ગળ્યું કર્યું? ખ્યાલ આવે? દૂધ મીઠું સેનાથી કર્યું? તો આપણે શું જવાબ આપીએ? સાકરથી કર્યું. આપણે શું જવાબ આપીએ? સાકરથી કર્યું. આપણે એમ કહીએ છીએ કે સાકરની એક એના કાળક્રમમાં એ સમયની પર્યાયે દૂધ મીઠું કર્યું. ખ્યાલ આવે છે ને? એવું આપણે કહેતા નથી, પણ માનીએ છીએ અંતરથી એવું જ. ખ્યાલ આવે છે? પદાર્થ અનાદિ અનંત હોવા છતાં, પદાર્થમાં શક્તિ પણ અનાદિ અનંત હોવા છતાં, એ પદાર્થથી પર્યાય ક્યારે પ્રગટ થાય છે? તો જ્યારે એ પર્યાયનો યોગ્ય કાળ હોય ત્યારે એ પર્યાય પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જ્યારે એ પર્યાય પ્રગટ થાય છે તો એ કાર્યનું કર્તાપણું કોને કહેવાય? એ કાર્યનું કર્તાપણનો આરોપ કોના પર આવશે? કે ભાઈ નિત્ય પદાર્થ પર આવશે. કે કાર્ય કોણે કર્યું? કે ભાઈ સાકરે કર્યું. ખ્યાલ આવે? દૂધ ગળ્યું કોણે કર્યું? તો સાકરે કર્યું. નિત્ય કો અનિત્ય કા કારણ કહેતા હે. એ પર્યાય તો અનિત્ય છે ને, એ જ્યારે આપણે સાકર નાખી દૂધમાં ત્યારે જ કાર્ય થયું. ખ્યાલ આવે? જ્યારે જીવે પોતાના આત્મામાં ડૂબીને અનુભવ કર્યો ત્યારે જ એને સુખ પ્રગટ થયું. એ સુખ પ્રગટ થતા આરોપ સેના પર આવશે? આપણે કહેશું શું કે ક્યાંથી સુખ ઉત્પન્ન થયું? કે ભાઈ આત્મામાંથી સુખ ઉત્પન્ન થયું. ખ્યાલ આવે છે? એ આત્મા દ્રવ્યના પર્યાયના પ્રવાહના કાળક્રમમાં આ વર્તમાન પર્યાયમાં એવું સુખ ઉત્પન્ન થયું, એ વર્તમાન પર્યાયની યોગ્યતાથી થયું. આટલું બધું આપણે સમજાવીએ છીએ, આટલું બધું કહેતા નથી. જે અનિત્ય કાર્ય થાય છે એને નિત્ય પદાર્થ પર આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ કાર્યનું, અનિત્ય કાર્યનું નિત્ય પર આરોપ આપવામાં આવે છે, એ ત્રિકાળી ઉપાદાનની વિશેષતા છે. પછી જો આગળ, સ્વભાવ નિયામક છે. ખ્યાલ આવ્યો ને? જે પદાર્થની જે યોગ્યતા છે એ યોગ્યતા અનુસાર જ કાર્ય થાય છે. જે પદાર્થની જે યોગ્યતા છે એ અનુસાર જ કાર્ય થાય છે. જો આપણે દૂધને મીઠું કરવું હોય તો સાકર નામના પદાર્થને જ ગોતવો પડે છે. દૂધ મીઠા કરવા માટે તમે સોલ્ટ, મીઠું નામના પદાર્થને જમા કરો અને પછી ગમે તેટલી પૂજા પ્રક્ષાલ કે ભક્તિ ઉપવાસ આદિ કરો તો શું એનો સ્વાદ ગળ્યો થઈ જાય છે? નથી થતો. કેમ નથી થતો? કેમ કે સાકર નામના પદાર્થનો સ્વભાવ એ કાર્યનું નિયામક કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે જે કાર્ય ઉત્પન્ન થાય છે એ કાર્ય ત્રિકાળી સ્વભાવની શક્તિ અનુસાર ઉત્પન્ન થાય છે. જેવી એની શક્તિ છે એવું જ કાર્ય પ્રગટ થાય છે. ગુરુદેવશ્રી હંમેશા ઉદાહરણ આપે ને કે લીંબોળીનું તમે બીજ વાવો તો કેરી એમાંથી પાકે? કેરીનું મીઠું ફળ આપણને એમાંથી મળે? લીંબોળીનું બીજ વાવીએ તો એમાંથી લીમડા, કડવા લીમડા જ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે ને? અને કેરીની ગોટલી વાવીએ તો એમાંથી મીઠી કેરીઓ ઉત્પન્ન થાય. બસ એવી જ રીતે જેવો જે પદાર્થનો સ્વભાવ છે એ સ્વભાવ અનુસાર કાર્ય થાય છે. સ્વભાવ નિયામક છે. ત્રિકાળી ઉપાદાન શું છે? સ્વભાવ નિયામક છે. જેવું જે પદાર્થની શક્તિ છે એવું જ કાર્ય થાય છે. ઊંધી રીતે જોઈએ, જેને જેવું કાર્ય જોઈએ છે તો એવા સ્વભાવ તરફ જ જવું પડે છે. ખ્યાલ આવે છે ને? જેને જેવું કાર્ય જોઈએ, પહેલા શું કીધું, જેવો જે પદાર્થનો સ્વભાવ છે એવું કાર્ય થાય છે. હવે ઊંડેથી વાત કરીએ, જેને જેવું કાર્ય જોઈએ છે તો એવા સ્વભાવ તરફ જ જવું પડે છે. જેવી રીતના આપણે કોઈ ઘરેણા બનાવવા હોય, બંગડી, હાર, બુટ્ટી આદિ બનાવવું હોય તો કયા પદાર્થ તરફ જશું? સોના, ચાંદી, હીરા એ પદાર્થ તરફ જ જશું ને. સાકર તરફ જશું, મીઠા તરફ જશું, ખ્યાલ આવે, રસ્સી આદિ તરફ જશું. કેમ નહીં જઈએ? કેમકે એ પદાર્થમાંથી ઘરેણા બનતા જ નથી, એ પદાર્થની શક્તિ નથી કે ઘરેણા બની શકે. ખ્યાલ આવે છે કે નહીં? જે પદાર્થને તમે ગરમ કરીને, પીગાળીને એને ગમે તેવા સરસ શેપ આપી શકો, પછી જે પદાર્થ વર્ષોના વર્ષો સુધી અપ્રભાવી રહે, એનામાં કાટ ન લાગે, એને કઈ કલરમાં ફરક ન પડે, જેની કિંમત હોય, જેની મૂલ્ય હોય અને એ મૂલ્ય પણ ઇન્ફ્લેશન સાથે વધતું હોય, એવા પદાર્થોના ઘરેણા બનાવવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે સાકર નામનો પદાર્થ, એને તમે ગરમ કરો તો શું થાય? એ તો કાળી પડી જાય, એ તો ખરાબ થઈ જાય. ખ્યાલ આવે? માટે એવા પદાર્થના ક્યારેય ઘરેણા બનતા નથી. તો જેવું કાર્ય જોઈએ છે એવું કારણ ગોતવું પડે છે, જેવું કાર્ય જોઈએ એવું કારણ ગોતવું પડે. તો એવો ત્રિકાળી પદાર્થ ગોતવો પડશે કે જેમાંથી એ રૂપે કાર્ય થઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? જો નિમિત્ત તો બાજુ પર રહી ગયું, પણ અન્ય પદાર્થો બીજા બધા બાજુ પર રહી ગયા. કેમકે જેવું કાર્ય જોઈએ છે તેવું જ પદાર્થ ગોતવો પડશે. એટલે સ્વભાવ નિયામક છે ત્રિકાળી ઉપાદાન. શું છે? સ્વભાવ નિયામક છે. અને ચોથી વિશેષતા, ત્રિકાળી ઉપાદાન કેવું છે? અપ્રભાવી છે. જો આપણે તો આ ચાર્ટ જે છે નિમિત્ત ઉપાદાનનો, જે સુમંત પ્રકાશજીનો, એ આપણે સંક્ષિપ્તમાં સમજવાની કોશિશ કરીએ છીએ એટલે આપણે આપણો આ પ્રશ્નોત્તરમાળાનો વિષય આગળ ચલાવી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? બાકી તમારે ડિટેલમાં સમજવા એક એક ઉપર સુમંત પ્રકાશજીના અડધો અડધો પોણો પોણો કલાકના એક્સપ્લેનેશન છે, તો તમે એને સાંભળો અને વિશેષથી એ રીતે સમજો. પણ એમાં એક એકમાં ખૂબ ભાવ ભરેલો છે. જો ત્રિકાળી ઉપાદાન કેવો છે? અપ્રભાવી છે. જ્યારે એને ત્રિકાળી કીધું, કોઈ પણ પદાર્થને ત્રિકાળી કીધું, એનો મતલબ જ એ થયો કે ત્રણેય કાળ રહેવાવાળી એના લક્ષણો, એના ગુણો છે. બરાબર કે નહીં? કોઈ પણ દ્રવ્યમાં કે કોઈ પણ ગુણમાં અગુરુ લઘુત્વ ગુણને કારણે એક પદાર્થ બીજા પદાર્થ રૂપ થઈ જતો નથી, એક ગુણ બીજા ગુણ રૂપ થઈ જતો નથી, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિકરાઈને જુદા જુદા થઈ જતા નથી. માટે દરેક દ્રવ્ય અને ગુણ ત્રણેય કાળ એવા જ રહે છે, અપ્રભાવી છે. કોઈ પણ પદાર્થ એને પ્રભાવ કરી શકતો નથી. માટે આજે સુખી થવું હોય, કાલે સુખી થવું હોય, ગુરુદેવ શ્રી કહે ને, આજે માનો, કાલે માનો, અનંત કાળ પછી માનો, પણ આ સુખ એ આત્મામાંથી જ ઉત્પન્ન થવાનું છે. સમ્યક દર્શન એ આત્મામાંથી જ મળશે, એ અફર સિદ્ધાંત છે. કેમ અફર છે? કેમકે આત્મા અપ્રભાવી પદાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? અપ્રભાવી છે. જો એટલો આમાં અંદર ભાવો ભરેલા છે. ચલો આગળ વધીએ. તો આપણે શું જોયું અત્યાર સુધી? ત્રિકાળી ઉપાદાનના સિનોનિમ્સ જોયા, એની પરિભાષા જોઈ અને એની વિશેષતાઓ જોઈ. હવે આગળ ત્રિકાળી ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ્ય શું છે? આ જાણીને બેનિફિટ શું? ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલું, ધ્રુવ શક્તિ કા જ્ઞાન કરાના. ત્રિકાળી ઉપાદાનને જાણીને શું ફાયદો? કે ધ્રુવ શક્તિનું જ્ઞાન કરાવવું, અથવા જીવના વિષયમાં કહીએ તો કારણ શુદ્ધ પર્યાય એવમ દ્રવ્યનું જ્ઞાન કરાવવું. જો આમાં કેટલો ભાવ ભરેલો છે. જો આને સમજીએ, કોઈ પણ પદાર્થમાંથી આપણે કાર્ય કરવું હોય, જીવને સુખી થવાનું કાર્ય કરવું હોય, તો જીવ ક્યાંથી સુખી થઈ શકશે? કે પોતાની ધ્રુવ શક્તિમાંથી. જે સુખ નામની ધ્રુવ શક્તિ અંદર ભરેલી છે એમાંથી જ કાર્ય થાય છે. ખ્યાલ આવે છે ને? તમે કેરીની ગોટલી હોય, એ ગોટલીને તમે તોડી નાખો અને અંદરથી ખોલો તો અંદર શું કેરીનું ઝાડ નીકળે છે? નથી નીકળતું ને. એ અંદર રહેલી જે બીજી ગોટલી છે એને ખાઓ તો શું મીઠો સ્વાદ આવે છે? અરે ઉલટો કડવો તુરો સ્વાદ આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? આવું હોવા છતાં કોઈ બાળકને સમજાવવું હોય કે ભાઈ જો આમાંથી કેરી નીકળશે તો એને ક્યુરિયોસિટી થાય, અચ્છા આમાંથી કેરીનું ઝાડ નીકળશે આટલા નાનામાંથી? તો એ તોડીને અંદર જોયું, અરે પપ્પા આમાં તો કેરીનું ઝાડ છે જ નહીં. તો પપ્પા શું સમજાવે, બેટા એમ નહીં, એવી રીતના આમાંથી ઝાડ નહીં નીકળે, હજી તો આને આપણે જમીનમાં વાવશું, એના પર 5-10 વર્ષ આપણે કાર્ય કરશું, પાણી આદિ નાખશું, ખાતર આદિ એને નાખશું, ફર્ટિલાઇઝર આદિ આપણે એને આપશું, ત્યારે જઈને એમાંથી કેરીનું ઝાડ ઉત્પન્ન થશે. તો અત્યારના આ એક ગોટલીમાં શું છે, એ ગોટલીમાં શક્તિરૂપે કેરીનું ઝાડ છે, ખ્યાલ આવે છે ને? એની વ્યક્તતા તો ક્યારે થશે, જ્યારે એની પર્યાય આવશે ત્યારે જ એની વ્યક્તતા થશે. શક્તિરૂપે એમાં કેરીનું ઝાડ રહેલું હોવા છતાં એમાં વ્યક્તતા ક્યારે થશે, જ્યારે એની પર્યાય, યોગ્ય પર્યાય આવશે ત્યારે. તો આ કેરી, આ ગોટલીનું જ્ઞાન કરાવીને શું ફાયદો, ખ્યાલ આવે ને? અહીંયા એ જ પ્રશ્ન છે કે આ ત્રિકાળી ઉપાદાનનું જ્ઞાન કરાવીને શું ફાયદો, કે ભાઈ ફાયદો એ કે કાર્ય શેમાંથી ઉત્પન્ન થવાનું છે એ જણાવે છે. અહીંયા જે પદાર્થમાંથી કાર્ય ઉત્પન્ન થવાનું છે એને જે આ જાણી લીધું, તો જીવનો ઉપયોગ આ બાકી બધા પદાર્થના ડિપેન્ડન્સ પરથી હટી ગયો, એવો સ્વતંત્ર થઈ ગયો, હવે એને બસ આ પદાર્થમાંથી જ કાર્ય ઉત્પન્ન થવાનું છે, એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો. તો ધ્રુવ શક્તિનું જ્ઞાન કરાવવું જીવને અનંત કાળ સુધી મોક્ષ દશામાં કેવળ જ્ઞાન અને અનંત સુખની પર્યાયો ક્યાંથી પ્રગટ થશે, ખ્યાલ આવે છે કે નહીં? આ જીવ નામનો પદાર્થ છે, દ્રવ્ય છે, એમાંથી પર્યાયો પ્રગટ થવાની છે. કઈ પર્યાયો છે? કે અનંત સુખ, અનંત જ્ઞાન, અને કેટલા કાળ માટે, અનંત કાળ માટે એવી પર્યાયો પ્રગટ થવાની છે. તો ક્યાંથી પ્રગટ થશે? કે આ આત્મામાંથી થશે, ખ્યાલ આવે છે કે નહીં? આ આત્મામાંથી. તો કોઈ બાળક પૂછે કે અચ્છા પપ્પા આ આત્મા તો અત્યારના કેવો દેખાય છે, આ તો મતિશુદ્ધ જ્ઞાનવાળો દેખાય છે, વર્તમાનમાં દુઃખી દેખાય છે, મિથ્યા દ્રષ્ટિ દેખાય છે. તો જ્ઞાની ધર્માત્માઓ શું જવાબ આપે છે, આપણા પપ્પા જ્ઞાની ધર્માત્માઓ શું જવાબ આપે છે, કે એમ નહીં બેટા, આ ધ્રુવ શક્તિનું જ્ઞાન કરો, ખ્યાલ આવે છે કે નહીં? જો ઓહો, આ ધ્રુવ શક્તિનું તમે જ્ઞાન કરો અને એમાં આપણે કાર્ય કરશું, આ ઉપયોગને અંદર લઈ જશું, નિરંતર એમાં ઓલું ફર્ટિલાઇઝર ખાતર આદિનું પોષણ આપશું, આના ઉપયોગનું પોષણ આપશું, નિરંતર એમાં ઉપયોગને લીન કરશું, તો એમાંથી જ જેવી રીતના વૃક્ષ મોટું પ્રગટ થાય છે, એવું આ આત્મામાંથી એ પર્યાયો પ્રગટ થાય છે, ખ્યાલ આવે છે? તો એ કેવી શુદ્ધ પર્યાય છે, જ્યાં કેવળ જ્ઞાન અનંત સુખ આદિ થાય છે, તો એ કાર્ય પર્યાય છે, એ કાર્ય પ્રગટ થયું, કાર્ય શુદ્ધ પર્યાય છે. તો એ કાર્ય શુદ્ધ પર્યાયનું કારણ કયું, આ આત્મા કારણ શુદ્ધ પર્યાય, ખ્યાલ આવે છે? જે જીવની શક્તિ ત્રણેય કાળ અંદર રહેલી છે અને બદલાતી નથી, એ અફર શક્તિ, એ અફર કારણ જેનાથી કાર્ય પ્રગટ થવાનું છે, એને કારણ શુદ્ધ પર્યાય કહેવાય, ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા કારણ શુદ્ધ પર્યાયને ત્રિકાળી ઉપાદાનનું અપર નામ સિનોનિમ ઉપર ન કીધું, કેમ ન કીધું? કેમ કે આ ઉપરના જે નામો છે, ધ્રુવ, નિત્ય, દ્રવ્ય શક્તિ, ધ્રુવ પર્યાય, એ તો છય દ્રવ્ય પર લાગુ પડે છે, ખ્યાલ આવે છે ને? આ તો સામાન્ય ગુણોની ચર્ચા છે ને, છય દ્રવ્ય પર લાગુ પડે છે. પણ કારણ શુદ્ધ પર્યાય, કારણ પરમાત્મા કોણ છે? શું પૂદગલ કારણ પરમાત્મા છે? બિલકુલ નહીં. આ શરીર કારણ પરમાત્મા છે? આમાં લીન થતા આપણને પરમાત્મા પણ પ્રગટ થશે? બિલકુલ નહીં. તો આ આત્મા કારણ પરમાત્મા છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એને અલગથી લીધું, પણ એમાં સિનોનિમમાં ન નાખ્યું. તો ઉદ્દેશ્ય શું છે ત્રિકાળી ઉપાદાનને જાણવાનો, કે ભાઈ કેમાંથી પર્યાય પ્રગટ થશે એનું જ્ઞાન કરાવવું, ધ્રુવ શક્તિનું જ્ઞાન કરાવવું, ખ્યાલ આવ્યો? એ પહેલો ઉદ્દેશ. ચલો આગળ વધીએ. બીજો, અન્ય દ્રવ્ય યા ગુણ સે પૃથક કરાના, અન્ય દ્રવ્ય યા ગુણ સે પૃથક કરાના. ભાઈ કોઈ પણ અન્ય દ્રવ્ય કે ગુણમાંથી મારું સુખ પ્રગટ નહીં થાય, ખ્યાલ આવે છે ને? મીઠાશ પ્રગટ કરવી હશે તો સાકર સિવાય કોઈ પણ અન્ય દ્રવ્યમાંથી પ્રગટ નહીં થાય, એનું જ્ઞાન કરાવવા માટે ત્રિકાળી ઉપાદાનનું જ્ઞાન કરાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જો આપણે ચાર પોઈન્ટ જોયા, સિનોનિમ્સ, પરિભાષા, વિશેષતા અને ઉદ્દેશ. હવે એનો હેતુ જોઈએ છે. ત્રિકાળી ઉપાદાનને જાણવાનો હેતુ શું છે? પહેલો પોઈન્ટ, કાર્ય કે કારણ મેં દ્રવ્ય શક્તિ કી અનિવાર્યતા હૈ. કાર્ય કે કારણ મેં દ્રવ્ય શક્તિ કી અનિવાર્યતા હૈ. કોઈ પણ કાર્ય થવું હશે, કોઈ પણ કાર્ય ઉત્પન્ન કરવું છે તો એમાં દ્રવ્ય શક્તિ કમ્પલસરી છે. દ્રવ્ય શક્તિ હશે તો જ પર્યાયમાં એવું કાર્ય પ્રગટ થશે. બરાબર? આપણે દૂધ હોય, દૂધ એમાંથી આપણે ઓલું ઝેરીને માખણ તારવીએ અને એમાંથી ઘી ઉત્પન્ન થાય. બરાબર? સમજો એક લીટર દૂધમાંથી 200 ગ્રામ ઘી થયું, એક લીટર દૂધમાંથી સમજો 200 ગ્રામ ઘી થયું કે 100 ગ્રામ થયું. હવે એ જ રીતે તમે પાણીને ઝેરો, બરાબર, પાણીને ઝેરો અને એમાંથી ઘી કાઢો, કેટલું ઘી નીકળશે? તમે માટીને લઈ આવો અને ઝેરો અને દૂધ કરો, કેટલું ઘી નીકળશે? તમે છાશને ઝેરો, ખ્યાલ આવે છે ને? છાશ એટલે ઓલરેડી તમે કાઢી જ નાખ્યું છે ઘી, અને પછી એની જે ઉપરની ખાલી છાશ નીકળે એમને તમે ઝેરવ્યા કરો અને વળી તારો, કેટલું ઘી નીકળશે? કાંઈ હાથમાં નહીં આવે. કેમ હાથમાં નહીં આવે? કેમ કે એ પદાર્થમાં હવે ધ્રુવ શક્તિ, દ્રવ્ય શક્તિ જ નથી. જે કાર્ય ઉત્પન્ન કરવું છે એની શક્તિ જે પદાર્થમાં હોય તેમાંથી જ કાર્ય થાય છે. એટલે ત્રિકાળી ઉપાદાનનો પહેલો હેતુ શું છે? કે કાર્ય કે કારણ મેં દ્રવ્ય શક્તિ કી અનિવાર્યતા હૈ. ત્રિકાળી ઉપાદાન આપણને શું સમજાવે છે? હેતુ એટલે કે આપણને શું સમજાવે છે, ખ્યાલ આવે છે કે નહીં? કે કાર્ય થવા માટે દ્રવ્ય શક્તિ અનિવાર્ય છે. બરાબર? એ પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, અસત કા ઉત્પાદ નહીં હોતા વ સત કા વ્યય નહીં હોતા. ખ્યાલ આવ્યો? અસતનો ઉત્પાદ નથી થતો અને સતનો વ્યય નથી થતો. પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા કહે ને, ભાઈ આકાશમાં ક્યારે ફૂલ ઉગતા નથી, સસલાને ક્યારે શિંગડા આવતા નથી. ખ્યાલ આવે છે ને? જેવું કારણ આપીએ એવું જ કાર્ય થાય છે, જેવું કારણ આપીએ એવું જ કાર્ય થાય છે. તે જેવી રીતના કોઈ અસત પદાર્થ છે, જેવી રીતના કે આપણે એ પાણી છે, એ પાણીમાંથી ઘી ઉત્પન્ન કરવા માટેની શક્તિ જ પાણીમાં નથી. કેમ? કેમ કે એમાં કોઈ ચીકણાશ નથી, એમાં કોઈ જાત ઘી નામનો પદાર્થ જ નથી. તો અસતનો ઉત્પાદ નથી થતો, વર્તમાનમાં નથી થતો, ભૂતકાળમાં ક્યારે થયો નથી, ભવિષ્યમાં ક્યારે થશે નહીં. ખ્યાલ આવે છે ને? અહીંયા ભરત ક્ષેત્રમાં નથી થયો, વિદેહ ક્ષેત્રમાં નથી થયો, ત્રણેય ક્ષેત્રમાં નથી થતો. કેમ કે પદાર્થની જેવી શક્તિ છે એવી જ એની વ્યક્તતા થાય છે. સુખ નામનો ગુણ જીવ દ્રવ્યમાં હોવાથી અસતનો ઉત્પાદ નથી થતો. જો કેટલો આમાં ભાવ છે, ખ્યાલ આવે છે કે નહીં? જીવ દ્રવ્યમાં ન ગોતતા તમે આખી દુનિયામાં બધે પોતાનું સુખ ગોતી લો તો એનો ઉત્પાદ થતો નથી. જ્યાંથી સુખ ઉત્પન્ન થનાર છે ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. અને સતનો વ્યય થતો નથી. જીવમાં સુખ ઉત્પન્ન કરાવનારી શક્તિ છે તો એ શક્તિનો નાશ ક્યારે થતો નથી. ખ્યાલ આવે છે ને? કેમ આપણે તો નરક અને નિગોદ ગતિઓમાં આટલા ભવો કરીને આવ્યા, ક્યાંય એકાદ તો આપણો ગુણ છૂટી ગયો હશે કે નહીં? એકાદ તો આપણો સુખનો થોડોક અંશ 1% તો ઓછું થયું હશે કે નહીં? ખ્યાલ આવે છે ને? જીવની સુખ ગુણની શક્તિ આટલા અનંત કાળથી એકાદ પરસન્ટ તો ઓછી હશે કે નહીં? અચ્છા, આદિનાથ ભગવાન તો એક કોડા કોડી સાગર પહેલા થઈ ગયા, મહાવીર ભગવાન તો હમણાં જ થયા 2500 વર્ષ પહેલા. ખ્યાલ આવે છે કે નહીં? તો આદિનાથ ભગવાનથી લઈને મહાવીર ભગવાન સુધી આટલો અસંખ્ય કાળ ગયો તો જીવમાં થોડા થોડા અંશો તો સુખે ઓછું થયું હશે ને? એટલે આદિનાથ ભગવાનનું સુખ ઘણું વધારે, મહાવીર ભગવાનનું સુખ થોડુંક તો ઓછું હશે કે નહીં? ભલે પેલું 100% ને 99.99% તો કહો. ખ્યાલ આવે છે ને? સત કા વ્યય નહીં હોતા. જીવમાં સુખ ગુણની શક્તિ છે તો ગમે તેટલો કાળ વયો જાય એ શક્તિનો ક્યારેય નાશ થતો નથી. ખ્યાલ આવે છે ને? બસ એ જ વસ્તુને 47 શક્તિમાં ભાવ ભાવ શક્તિ કહ્યું છે. ભાવ ભાવ શક્તિ ભાઈ, ત્રણેય કાળ જીવમાં જ એવી શક્તિ છે કે જેમાંથી પર્યાય પ્રગટ થવાની છે. ખ્યાલ આવે છે? કોઈ અભાવમાંથી ભાવ પ્રગટ થતો નથી, કોઈ ભાવમાંથી અભાવ પ્રગટ થઈ જતો નથી, ભાવમાંથી જ ભાવ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે? શક્તિમાંથી જ વ્યક્તતા થાય છે. તો જો આપણે ફરીથી ત્રિકાળી ઉપાદાનમાં પાંચ વસ્તુઓ આપણે જોઈ, એના સિનોનિમ્સ એટલે અપર નામ જોયા, એની પરિભાષાઓ જોઈ, એની વિશેષતા જોઈ, એને જાણવાનો ઉદ્દેશ જોયો, ત્રિકાળી ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ અને એને હેતુ કે જાણીને આપણે હવે શું સમજ્યા, ખ્યાલ આવે છે કે નહીં? આ ત્રિકાળી ઉપાદાનને સમજવા માટે પાંચ વસ્તુ આપણે જોઈ. હવે આપણે આપણો ક્ષણિક ઉપાદાન નેક્સ્ટ વિષય પર જઈએ છીએ. ક્ષણિક ઉપાદાન કોને કહે છે? ક્ષણિક ઉપાદાન કોને કહે છે? એની પરિભાષા, દ્રવ્ય શક્તિ કી વ્યક્તતા કો ક્ષણિક ઉપાદાન કારણ કહેતે હૈ. જો જે દ્રવ્યમાં જે શક્તિ છે, જે દ્રવ્યમાં જે શક્તિ છે એ પ્રગટ થવું, એને ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય છે. જો ફરીથી આખો કોન્ટેક્સ્ટ સમજીએ, આપણે વાત શેની કરીએ છે? કારણ કાર્ય વ્યવસ્થા એટલે કે નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરીએ છે. તો સૌથી પહેલા જ બે ભેદ પાડી દીધા કે ભાઈ કાર્ય શેમાં થયું કે ઉપાદાનમાં થયું. જે પદાર્થમાં કાર્ય થયું તેને ઉપાદાન કહી દીધું. તો નિમિત્ત શું છે? કે ભાઈ જે પદાર્થમાં કાર્ય થતું જ નથી એકચ્યુઅલી તો, પણ ખાલી એ ઉપાદાનની આજુબાજુ હોવાથી એક ઉપચારથી કહેવાય છે કે આમાં કાર્ય થયું, ત્યારે આના પર આરોપ આપ્યો, અનુકૂળ હોવાનો આરોપ આપ્યો. ખ્યાલ આવે છે? એટલે નિમિત્તને તો સાઈડ પર કરી નાખ્યું. હવે નિમિત્તને સાઈડ પર કરી નાખ્યું કે હવે આને એનાલાઇઝ કરીએ કે ભાઈ જેની અંદર કાર્ય થયું, તો હવે કાર્ય જે પદાર્થમાં થયું એને સૂક્ષ્મતાથી જોતા એમાં બે અંશો ખ્યાલમાં આવ્યા. બે અંશો ખ્યાલમાં આવ્યા. કયા બે અંશો? કે એક તો એ પદાર્થની ત્રણેય કાળની એવી ક્ષમતા હતી કે એમાંથી કાર્ય થાય, એને કહ્યું ત્રિકાળી ઉપાદાન. અને એ ત્રિકાળી ઉપાદાનની પર્યાયના પ્રવાહમાં કે ત્રણેય કાળ એમાં શક્તિ તો હતી, પણ શું ત્રણેય કાળ એમાં કાર્ય થયું? તો કે છે ના, ત્રણેય કાળે પદાર્થમાં કાર્ય થયું જ નથી. તો ક્યારે થયું? કે જ્યારે દ્રવ્યની શક્તિ કોઈ પણ ફિક્સ, કોઈ પણ નિશ્ચિત પર્યાયમાં વ્યક્ત થઈ, એ દ્રવ્યની શક્તિ કોઈ નિશ્ચિત પર્યાયમાં વ્યક્ત થઈ, તો એ જ પર્યાયને એ દ્રવ્યનું ક્ષણિક ઉપાદાન કહેવાય છે. એ પર્યાયને એ ઉપાદાનનું, એ દ્રવ્યનું ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય છે. કે શક્તિ કી વ્યક્તતા કો ક્ષણિક ઉપાદાન કહેતે હૈ. ખ્યાલ આવે છે કે નહીં? જો ફરીથી ઉદાહરણ જોઈએ, માટીમાંથી ઘડો બનાવ્યો, બરાબર, રેડ માટીમાંથી ઘડો બનાવ્યો. હવે ઘડો બનતા પહેલા એ માટી ક્યાં હતી? કે માટીનો તો પિંડ બનાવ્યો, એને પાણી નાખીને એને કેળવીને એનો પિંડ બનાવ્યો. એની પહેલા એ ક્યાં હતી? તો એની પહેલા એ ટોપલામાં ડ્રાય માટી તરીકે હતી, કે કુંભાર એ માટીને ક્યાંકથી લઈ આવ્યો અને હવે ટોપલામાં એને સ્ટોર કરી છે. એની પહેલા ક્યાં હતી? કે કુંભાર જ્યાંથી માટી લઈ આવ્યો ત્યાં હતી, કોઈ ખેતરમાં હતી, કોઈ સ્ટોર હાઉસમાં હતી. ખ્યાલ આવે છે કે ને? એની જગ્યાએ હતી. હવે માટીમાં તો ઘડો બનવાની શક્તિ ત્રણેય કાળ છે. સૌથી પહેલા એની પણ પહેલા ઘડો કોણે બનાવ્યો? કુંભારે બનાવ્યો? તો આન્સર ઇઝ ના, ટેકનિકલી કુંભારે બનાવ્યો નથી. કુંભાર ભલે નિમિત્ત તરીકે છે કે હાથ આદિથી આજુબાજુ ક્યાં અનુકૂળ હોવાનો એનો આરોપ અપાય છે, પણ ખરી રીતે માટી એ જ ઘડો બનાવ્યો, બરાબર. ઓકે, તો માટીએ ઘડો ક્યારે બનાવ્યો એ નેક્સ્ટ પ્રશ્ન આવે ને. માટીએ ઘડો ક્યારે બનાવ્યો? કે કોઈ પણ ફિક્સ પર્યાયમાં એણે બનાવ્યો, કે ભાઈ 10:45 પર્યાયમાં માટીએ ઘડો બનાવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ પર્યાય, એ જે ફિક્સ ટાઈમ, એ ટાઈમની એને શું કહેશો? ખ્યાલ આવે છે ને? એને જ ક્રમબદ્ધ કહો, કે એને જ એ દ્રવ્યની હોનહાર કહો, ख्याल आवे छे के नहीं? अथवा ए द्रव्यना पर्याय क्रम में ए पर्यायनी ए जातनी शक्ति कहो तो ए शक्ति ने शू कहवाय छे? ए शक्ति ने ज क्षणिक उपादान कहवाय छे। कि ए पदार्थनी ए माटीनी शक्ति, आम तो त्रणे काळ हती तो शू त्यां खेतर में माटी पड़ी थी त्यारे एमांथी ऑटोमेटिक गळो बनी गयो? तो के ना, एम न बने, एम न बने। तो केवी रीत न बने? ए माटी ए अमुक प्रोसेस थी जवू पड़े। ख्याल आवे छे ने? जे पर्याय में एनु घड़ा रूपे परिणमवानु कार्य हतु, समझो 10:45 नु माटी नु घड़ा रूपे परिणमवानो टाइम छे, तो 10:44 सुधी माटी खेतर में एमने पड़ी छे, अने सडनली एक समय में ए माटी नु अदृश्य थवु अने घड़ा नु प्रगट थवु एवी रीतना कार्य थाय छे? तो के छे ना, एम पण कार्य थतु नथी। ख्याल आवे छे? तो कार्य केवी रीतना थयु? કે ભાઈ પહેલો અંશ કીધો કે ત્રિકાળી ઉપાદાન, એ માટીમાં ત્રણે કાળ ઘડા રૂપે પરિણમવાની શક્તિ હોવી, પછી બીજા બે અંશ કીધા, એ બેનું મળેલું નામ ક્ષણિક ઉપાદાન। ક્ષણિક ઉપાદાન એટલે કે ભાઈ ત્રણે કાળ શક્તિ તો હતી પણ એના પ્રવાહ ક્રમમાં જ્યારે કાર્ય થવાનું છે એ સમયે જ કાર્ય થયું, એને કહેવાય ક્ષણિક ઉપાદાન। હવે એને પણ આગળ જઈને બેમાં વિભાજિત કરશે, एक ने कहसे अनंतर पूर्व क्षणवर्ती पर्याय विशिष्ट द्रव्य, के जे कार्य थवानु छे ए कार्यनी जे 10:45 कार्य थयु तो एनी पहेलानी पर्याय, एक काळनी पहेलानी 10:44 वाली पर्याय ए सहित नु द्रव्य। ख्याल आवे छे ने? एक कार्य नो कई सडनली आकाश मांथी आम सडन उत्पन्न थाय छे एम थतुं नथी। जे 10:45 कार्य थवानुं छे तो एनी पहेला 10:44 अमुक सिच्युएशन होवी जोशे, 10:44 नी पहेला 10:43 अमुक सिच्युएशन होवी जोशे। ख्याल आवे छे? एम करता करता आखो एक प्रवाह क्रम, एक आखो प्रोसेस ए रीते थाय त्यारे 10:45 कार्य थाय छे। ख्याल आवे छे के नहीं? आने कहेवाय क्षणिक उपादान, द्रव्यनी शक्तिनी व्यक्तता तेने कहेवाय छे क्षणिक उपादान। ख्याल आवे? क्षणिक उपादान ना अपर नाम, बीजा नामो शू छे? ना बीजा नाम पर्याय शक्ति। ख्याल आवे छे? त्रिकाळी उपादान में कीधुं तुं द्रव्य शक्ति, केम के द्रव्य में त्रणे काळ ए रीते परिणमवानी शक्ति छे, अने अहींया शू कहे छे? पर्याय शक्ति, के भाई એ પદાર્થમાં આ પર્યાયમાં એ રીતે પરિણમવાની શક્તિ છે। બીજું શું છે? સમર્થ ઉપાદાન કારણ, ત્રિકાળી ઉપાદાનમાં શું કીધું તું? અસમર્થ કારણ। ખ્યાલ આવે છે ને? અહીંયા કીધું તું અસમર્થ કારણ, અહીંયા કીધું તું અસમર્થ કારણ, હવે અહીંયા કહે છે સમર્થ ઉપાદાન કારણ। કોઈ પણ કાર્ય થવા માટે એ પદાર્થની એ સમયની પર્યાય જ એનું સમર્થ કારણ છે। ખ્યાલ આવે કે નહીં? સાકર નામના પદાર્થથી દૂધ મીઠું થવાનું છે તો દૂધ સાકર ડબ્બામાં પડી હતી ત્રિકાળી ઉપાદાન તરીકે, ત્યાં સુધી દૂધ મીઠું નહોતું થયું પણ એના સાકરના પર્યાયના પ્રવાહ ક્રમમાં એ 10:45 એ ડબ્બામાંથી એક ચમચી લઈને દૂધમાં નાખી ત્યારે દૂધ ગળ્યું થયું, માટે એ પર્યાય સમર્થ કારણ છે। ખ્યાલ આવે છે કે નહીં? એ પર્યાય સમર્થ કારણ છે। પછી કેવું છે ક્ષણિક ઉપાદાન? અનિત્ય કારણ। જો અનિત્ય કારણ, ત્રિકાળી ઉપાદાનમાં એની સામે શું કીધું તું? એની સામે કીધું તું ધ્રુવ અથવા નિત્ય કારણ। ખ્યાલ આવે છે ને? કેમ કે પદાર્થમાં ત્રણે કાળ એ જે એ રીતે પરિણમવાની શક્તિ છે, પદાર્થમાં તો શક્તિ છે પણ એ પર્યાય ક્યારે થાય છે? એ પર્યાય તો એક સમયમાં જ થાય છે, એક સમયે એ દ્રવ્યનું એ રૂપે પરિણમન થવું તેને એનું ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય છે। ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે આપણે દૂધમાં સાકર નાખી તો એ એક ક્ષણમાં નાખી દીધી ને, કે આપણે આમ જાણે નાખી દીધી અને દૂધ ગળ્યું થઈ ગયું અને એક ક્ષણ જ લંબાઈને એક કલાક કે બે કલાક કે 10 કલાક સુધી થઈ ગઈ। ખ્યાલ આવે ને? એવું તો થતું નથી। એ દૂધનું ગળ્યા થવાનું કારણ, એ દૂધનું ગળ્યા થવાનો સમય એક જ સમય હોય છે એટલે ક્ષણિક ઉપાદાન કેવું છે, અનિત્ય કારણ છે, અનિત્ય કારણ. ખ્યાલ આવ્યો કે ને? તો જો આપણે કેટલી વસ્તુ જોઈ, ક્ષણિક ઉપાદાનમાં બે વસ્તુ જોઈ અત્યાર સુધી, અપરનામ અને એની પરિભાષા. અપરનામ એટલે સિનોનિમ્સ અને એની પરિભાષા આપણે જોઈ. આ ક્ષણિક ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ શું છે, એનો ઉદ્દેશ એટલે એને જોઈને જાણીને બેનિફિટ શું છે? તો જો ક્ષણિક સત એટલે કે ઉત્પાદ વ્યય કી સ્વતંત્ર કાર્યક્ષમતા કો બદલાના, ક્ષણિક ઉપાદાન એ ઉત્પાદ વ્યયથી ક્ષણિક સતની સ્વતંત્ર કાર્યક્ષમતા કો બદલાના. જો આમાં કેટલો સાર ભરેલો છે. જીવ અનાદિકાળથી પુરુષાર્થ કરે છે ને, સુખી થઈ જાય સુખી થઈ જાય. કંઈક તો પુરુષાર્થ કરે છે ને, કંઈક બહારના વિષયો ભેગા કરવાની કોશિશ કરે છે કે આ સામગ્રીઓ સંયોગો ભેગા કરવાની કોશિશ કરે છે, રાગ દ્વેષના પરિણામ કરે છે, અને શું ઈચ્છા કરે છે કે ભાઈ જીવ સુખી થઈ જાય. ખ્યાલ આવે છે ને? ઈચ્છા તો નિરંતર કરે છે પણ એનાથી કાર્ય થતું નથી. ચલો એનાથી આગળ વધીએ. જીવમાં સુખ નામનો ગુણ તો પડેલો છે કે નહીં? જીવમાં સુખ નામનો ગુણ પડેલો છે. તો આપણે મુમુક્ષુ જીવો સુખી થવા માટે આ સ્વાધ્યાયાદી કરીને આ જીવને પદાર્થને સમજવાની કોશિશ પણ તો કરીએ છીએ કે નહીં? આટલા વખતથી કોશિશ કરીએ છીએ તો સમ્યક દર્શન આદિ થઈને સુખી થઈ ગયા કે નહીં? ખ્યાલ આવે છે? તો અહીંયા શું કહે છે કે ના ભાઈ, એ તો ક્ષણિક સત છે, એ પર્યાયની સ્વતંત્ર કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા છે. ખ્યાલ આવે છે કે નહીં? કે આ જીવના પર્યાયના પ્રવાહ ક્રમમાં જે સમયે સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન આદિ ઉત્પન્ન થવાની યોગ્યતા લખી છે, એ પર એ ક્ષણે જ એ કાર્ય પ્રગટ થવાના છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ ક્ષણિક ઉપાદાનને જાણીને ઉદ્દેશ શું છે કે ભાઈ એ પર્યાયની એ ક્ષણિક યોગ્યતા એની ક્ષમતા બદલાવવું. ખ્યાલ આવે છે કે નહીં? એ પર્યાયને કોઈ આગળ પાછળ કરી શકે છે? કોઈ ઇન્દ્ર નરેન્દ્ર કે જીનેન્દ્ર આવીને પણ શું જલ્દી જીવને કેવળ જ્ઞાન અપાવી શકે છે? નથી કરી શકતા કે નહીં? આદિનાથ ભગવાનને 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય અને 83 લાખ 83 લાખ પૂર્વ સુધી એમને દીક્ષા લેવાનો ભાવ જ ન થયો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ એમને જલ્દી લઈ આવવો હતો ને એવો ભાવ કે ભાઈ એમણે તો તીર્થંકર થવાનું છે. નાનપણથી ખબર હતી ને, ઇન્દ્રએ જન્માભિષેક કર્યો હતો તો નાનપણથી ખબર હતી કે ભાઈ મારે તીર્થંકર થવાનું છે. તો રાજ્યકાળમાં 83 પોર્શન્સ ઓફ ધ લાઈફ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કુમાર અને રાજ્યકાળ એ મળીને 83 લાખ પૂર્વ, અને દીક્ષા અને મોક્ષ કાળ ખાલી દીક્ષા અને કેવલ જ્ઞાન 1 લાખ પૂર્વ. ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલેથી વિચાર કરવો જોઈએ ને કે ભાઈ મારું પ્રયોજન કઈ રાજ્યકાળમાં રહેવું નથી, મારું પ્રયોજન તો દીક્ષા લઈને મોક્ષે જવાનું છે. તો એ દીક્ષાની પર્યાય જલ્દી લઈ આવવી જોઈએ કે નહીં? પણ અરે ભાઈ, એ ક્ષણિક ઉપાદાન એની સ્વતંત્ર યોગ્યતા છે. ખ્યાલ આવે છે? જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થવાનો છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. પછી એમાં નીલાંજના શું કરે? એ જીવનો સ્વતંત્ર વૈરાગ્ય ઉત્પન્ન થવાની જ્યાં ક્ષમતા છે ત્યારે બહારમાં પછી નિમિત્ત પર આરોપ અપાય છે. બાકી તો દરેક દ્રવ્યની દરેક પર્યાયની સ્વતંત્ર યોગ્યતા છે. આની પહેલા આપણે ષટકારક ભણ્યા કે નહીં? દરેક પર્યાય સ્વતંત્ર તેના જ ષટકારકથી પરિણમે છે. બસ એ જ એનું ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાનનું જ્ઞાન કરતા જીવ એવો હળવો થઈ જાય, ઓહો હો મારે કંઈ કરવાનું જ નથી, કોઈ અન્ય પદાર્થને તો હું પરિણમાવી શકતો નથી, અરે હું મારા દ્રવ્યને પરિણમાવી શકતો નથી, મારી પર્યાયની યોગ્યતા પણ સ્વતંત્ર છે, તો મારે શું કરવાનું રહ્યું? અકર્તા થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એક એક વસ્તુમાં બહુ માલ ભરેલો છે પણ આપણે તો આને જલ્દી પૂરું કરવું છે ને, એટલે પ્રશ્નોત્તરમાળામાં આગળ ભણી શકાય. એટલે આને તો મૂળતઃ વધારે ડિટેલમાં ભણવા લાયક છે ભાઈ. ખ્યાલ આવે છે? ચલો આગળ વધીએ. આ ક્ષણિક ઉપાદાન જાણવાનો હેતુ શું છે કે ભાઈ આ જાણીને આપણને શું ખબર પડી આ જાણીને આપણને શું ખબર પડી કે પહેલું અભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ કે ભાઈ પૂર્વ પર્યાયનો અભાવ થયો અને વર્તમાન પર્યાયનો સદભાવ થયો. ખ્યાલ આવે છે કે નહીં? પૂર્વ પર્યાયનો અભાવ થયો, વર્તમાન પર્યાયનો સદભાવ થયો. વર્તમાન પર્યાયનું કાર્ય પૂર્વ પર્યાય પણ કરવા માટે અસમર્થ છે. દરેકે દરેક પર્યાયની સ્વતંત્ર યોગ્યતા છે. આ ક્ષણિક ઉપાદાન જાણીને આપણને ખબર પડી કે આ ઘડો, માટીમાંથી જે ઘડો બન્યો, એ માટીમાંથી બન્યો એ તો બરાબર છે, એ તો એ કહેવાની અપેક્ષા, બરાબર, સ્થૂળ રૂપે કહેવાની અપેક્ષા. જો કુંભારે નથી બનાવ્યો એ તો સાવ સ્થૂળ થઈ ગયું, એને તો હટાવી જ દીધું નિમિત્તને ક્યારનું. પણ હવે માટી નામના ત્રિકાળી પદાર્થમાંથી બન્યો એ કહેવું પણ ઉપચાર છે. ખ્યાલ આવે? જ્યાં પર્યાયની સ્વતંત્ર યોગ્યતાની વાત કરીએ છીએ તો ત્રિકાળી દ્રવ્યમાંથી કાર્ય થયું એ કહેવું પણ ઉપચાર થઈ ગયો. તો કાર્ય કેવી રીતના થયું કે ભાઈ માટીની એ જે ત્રિકાળી યોગ્યતા સહિત એના પર્યાયના પ્રવાહ ક્રમમાં જે પર્યાયમાં ઘડા રૂપે પરિણમવાની હતી તે પર્યાયમાં જ માટી તે રૂપે પરિણમી, એ જ એનું સત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? માટી પોતાની જ યોગ્યતાથી અભાવ ભાવ શક્તિ કે ભાઈ માટીની પૂર્વ પર્યાયનો નાશ થયો, એની પિંડરૂપ પર્યાયનો નાશ થયો અને ઘડારૂપ પર્યાય રૂપે માટી પરિણમી, એ જ એની સ્વતંત્ર યોગ્યતા છે, એનું ક્ષણિક ઉપાદાન છે. ખ્યાલ આવ્યો? આપણને ક્ષણિક ઉપાદાન જાણીને આ પહેલો બેનિફિટ થયો કે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી એ સમયમાં જે રૂપે કાર્ય થાય છે. સેકન્ડ બેનિફિટ, નિત્ય અનિત્ય કા કારણ નહીં હૈ. નિત્ય અનિત્ય કા કારણ નહીં હૈ. જો અહીંયા ઉપાદાનમાં શું કીધું હતું, સોરી, ત્રિકાળી ઉપાદાનમાં શું કીધું હતું કે નિત્ય કો અનિત્ય કા કારણ કહેતા હૈ. ત્રિકાળી ઉપાદાનની એ વિશેષતા હતી કે ત્રિકાળી દ્રવ્યને અનિત્યનું કારણ કહે છે. ભાઈ દૂધ સેનાથી ગળ્યું થયું? તો સાકરથી થયું. ખ્યાલ આવે ને? ત્યાં પદાર્થ પર આરોપ અપાય છે. અને ક્ષણિક ઉપાદાનની વિશેષતા શું છે કે નિત્ય કો અનિત્ય કા કારણ નહીં હૈ, એ આપણને વિશેષ ખુલાસો કરે છે કે ભાઈ જો કહેવાની ભાષા ભલે એવી હોય કે સાકરથી દૂધ મીઠું થયું, પણ ક્ષણિક ઉપાદાન આપણને ખરેખર શું સમજાવે છે કે સાકરમાં ત્રણેય કાળ મીઠાશ કરવાની ક્ષમતા હોવા છતાં ખરેખર સાકરથી દૂધ મીઠું નથી થયું. તો કેનાથી થયું? ભાઈ સાકર નામના મીઠાશ સહિતના પદાર્થની, એના પર્યાયના પ્રવાહ ક્રમમાં જે પર્યાયમાં એ દૂધમાં ભળવાનું હતું એ પર્યાયની સ્વતંત્ર યોગ્યતાથી દૂધ મીઠું થયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં હતું કે નિત્ય પર આરોપ અપાય છે, નિત્યને કહાય છે કે ભાઈ આ અનિત્યનું કારણ છે, અને અહીંયા શું કહે છે કે ભાઈ નિત્ય ખરેખર અનિત્યનું કારણ નથી. ત્રિકાળી ઉપાદાન ખરેખર ક્ષણિક ઉપાદાનનો કારણ નથી. ખરેખર કાર્ય સેનાથી થયું કે ક્ષણિક ઉપાદાનથી થયું. ખ્યાલ આવે છે ને? આ જાણે આખી આખા ચાર્ટને તમે પઝલ તરીકે લો કે ભાઈ ઉપરથી આપણે જોયું કે કાર્યનો કરતા કોણ, તો કીધું બે કારક, ભાઈ નિમિત્ત અને ઉપાદાન. તો શું બે મળીને કર્યું? તો નીચે આવો કે ના ના, નિમિત્તે કાર્ય નથી કર્યું, એ તો ખાલી સહાયક હતા. સહાયક એટલે કે એના પર ખાલી આરોપ અપાયો. તો પ્રશ્ન પૂછ્યો કે શું તો ઉપાદાને કાર્ય કર્યું? તો કે હા, પણ ઉપાદાનના બે પ્રકાર છે, ત્રિકાળી કે ક્ષણિક. તો પછી કાર્ય કોણે કર્યું? તો ત્રિકાળીમાં આવો કે ભાઈ ત્રિકાળી ઉપાદાને કાર્ય કર્યું કે ભાઈ ના, ત્રિકાળી ઉપાદાન તો અસમર્થ કારક છે, એટલે કાર્ય એમાં જ થાય છે, એની જ શક્તિથી થાય છે પણ અસમર્થ છે. તો ભાઈ કારણ કોને, કાર્ય કોને કર્યું? એ કાર્ય ક્ષણિક ઉપાદાને કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? કાર્ય ક્ષણિક ઉપાદાને કર્યું. હજી આની નીચે જશું કે ભાઈ ક્ષણિક ઉપાદાનના હવે બે પ્રકાર, કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા. તો વળી પાછો એ જ પ્રશ્ન કે ભાઈ કાર્ય કોને કર્યું? કે અનંતર પૂર્વ ક્ષણવર્તીની યોગ્યતાએ કર્યું? કે ના ભાઈ, એ યોગ્યતા રૂપે તો દ્રવ્ય પરિણમતો હતો કે ભાઈ દ્રવ્ય પરિણમતો 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 એ 10:45 કાર્ય થવાનું હતું તો 10:44 સુધી તો પહોંચ્યો. તો પછી પ્રશ્ન એમ પૂછ્યો કે અચ્છા તો 10:45 કાર્ય થઈ જશે એવી ગેરંટી મળી ગઈ? તો કે ના, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયથી એવી ગેરંટી તો નથી. એણે ખાલી દ્રવ્યને તૈયાર કર્યો કે ભાઈ આ પર્યાયમાં આ કાર્ય થવાય રૂપ છે, પણ ગેરંટી છે? તો કે ના, નથી. ખ્યાલ આવ્યો? તો પછી કાર્ય કોણે કર્યું? કે ભાઈ કાર્ય કર્યું તજ સમયની એની યોગ્યતા છે. 10:45 કાર્ય થવાનું છે તો 10:45 એ જ દ્રવ્યમાં કે જેમાં ત્રિકાળી ઉપાદાન શક્તિ છે, એ જ દ્રવ્યમાં કે જે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સુધી પહોંચ્યો છે, એના પ્રવાહ ક્રમમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સુધી પહોંચ્યો છે, અને ફાઇનલી એ જ પર્યાય કે જેમાં એ રૂપે પરિણમવાની યોગ્યતા છે, તત્સમયની યોગ્યતા છે, તો એમાં જ કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો? જો વાત શું ચાલતી હતી આપણી, કે ક્ષણિક ઉપાદાન એને જાણીને આપણને શું સમજાયું કે એક છે અભાવ ભાવ શક્તિ, કે પૂર્વ પર્યાય આ પર્યાયનું કાર્ય કર્યું નહીં. બીજું, પહેલા ભલે આરોપ આપ્યો હતો કે નિત્ય એ અનિત્યનું કાર્ય કર્યું, પણ હવે કહે છે કે એ પણ સાચું નથી. ખરેખર નિત્ય પદાર્થે અનિત્યનું કાર્ય કર્યું નથી. નિત્ય કો અનિત્ય કા કારણ નહીં હૈ, તો શું છે કે ભાઈ એ નિત્યમાં શક્તિ તો છે, પણ એ અનિત્ય એટલે ક્ષણિક ઉપાદાન એટલે એ પર્યાયનું કાર્ય એની પર્યાયની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને હવે થર્ડ, દ્રવ્યત્વ એટલે કે અંતરંગ નિમિત્ત સભી દ્રવ્યો મેં હૈ. દ્રવ્યત્વ એટલે કે અંતરંગ નિમિત્ત સભી દ્રવ્યો મેં. જો આનો શું મતલબ? દ્રવ્યત્વ ગુણને કારણે, છ સામાન્ય ગુણ છે ને, તો એમાં દ્રવ્યત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ શું કહે છે? કે પદાર્થનું પરિણમન નિરંતર થયા કરે છે. પદાર્થનું પરિણમન નિરંતર થયા કરે છે. અને વસ્તુત્વ ગુણ શું કહે છે? કે દરેક પદાર્થમાં પોતપોતાનું કાર્ય કરવાની યોગ્યતા છે. બરાબર? તો જે ઉપાદાન કારણ કીધું ત્યાં એમ કીધું કે ભાઈ એની નિજ શક્તિ હોવી જોઈએ, એટલે વસ્તુત્વ ગુણ પ્રમાણે ત્યાં આવી ગયું કે ભાઈ નિજ શક્તિ હોય તો ઉપાદાનથી કાર્ય થાય છે. બરાબર? પણ હવે અહીંયા શું કહે છે કે ક્ષણિક ઉપાદાનમાં દ્રવ્યત્વ કે ભાઈ પર્યાયનું નિરંતર પરિણમવું, એ પરિણમનમાં આ કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પર્યાયનું નિરંતર જ્યાં પરિણમન થાય છે, તો ત્રિકાળી શક્તિ હોવા છતાં, દ્રવ્યમાં ત્રિકાળી શક્તિ હોવા છતાં, જ્યાં એ પર્યાયમાં એ જાતનું પરિણમન થઈને એ સ્ટેજ સુધી પહોંચશે, ક્ષણિક ઉપાદાન કારણ સુધી પહોંચશે, તો જ એનું કાર્ય થવા રૂપે છે, તો જ એનું કાર્ય થવા રૂપે છે. એટલે કે દ્રવ્યત્વ અંતરંગ નિમિત્ત બધા જ પદાર્થોમાં હોવા છતાં, દરેકે દરેક પદાર્થમાં પોતપોતા રૂપે પરિણમવાની શક્તિ હોવા છતાં, એનું જે ક્ષણિક ઉપાદાન છે, એ ક્ષણિક ઉપાદાન એટલે દ્રવ્યત્વ ગુણથી નિરંતર પર્યાયો પરિણમે છે, તો એ ક્ષણિક ઉપાદાન ઈ ક્ષણમાં થનારી પર્યાયથી જ કાર્ય થાય છે. ફરીથી, દરેક દ્રવ્યમાં નિજ શક્તિ, પોતપોતાની નિજ શક્તિ હોવા છતાં, દરેક દ્રવ્યમાં એક દ્રવ્યત્વ નામનો ગુણ પણ છે, અને દ્રવ્યત્વ ગુણને કારણે દરેક દ્રવ્યની પર્યાયો પલટાય છે, અને દરેક સમય જ્યાં પર્યાયો પલટાય છે તો એ પદાર્થની નિજ શક્તિ, જે એની શક્તિ છે, એ જુદા જુદા રૂપે વ્યક્ત થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એ પર્યાયમાં શક્તિ જુદા જુદા રૂપે વ્યક્ત થાય છે, માટે એ શક્તિની વર્તમાન પર્યાયમાં વ્યક્તતા એ ક્ષણિક ઉપાદાનને અનુસાર થાય છે. સભી દ્રવ્યો મેં દ્રવ્યત્વ ગુણ કે કારણ પર્યાયો કા પલટના હો રહા હૈ, તો અપને અપને ક્ષણિક ઉપાદાન કે અનુસાર હિ દ્રવ્ય મેં કાર્ય હોતા હૈ. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આજે આપણે શું જોયું, આજે આપણે ફરીથી ઉપાદાનનું રિવિઝન કર્યું, ઉપાદાનના બે પ્રકાર જોયા, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન, અને ત્રિકાળી અને ક્ષણિક ઉપાદાન બંનેઓમાં આપણે પાંચ અને ચાર પોઈન્ટથી ચર્ચા કરી કે એના સિનોનિમ્સ, એના અપર નામ આપણે જોયા, એની પરિભાષાઓ જોઈ, એની વિશેષતાઓ જોઈ, એને જાણવાથી શું બેનિફિટ થાય છે એ જોયું, અને એ જાણવાનો હેતુ શું છે એ જોયું કે ભાઈ આ જાણીને શું ફાયદો થયો. હવે આપણે આગળ શું જોશું કે ભાઈ આ ક્ષણિક ઉપાદાનના પણ બે ભેદ છે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, એ પર્યાયની એ સમયની યોગ્યતા. હવે આ બધું જાણીને આપણે આગળ ક્યાં વધશું કે જો આપણે ક્વેશ્ચન નંબર 401 પર અત્યારના છે પ્રશ્નોત્તર માળા છઠ્ઠો અધિકાર, વાત ક્યાંથી આવે છે કે ભાઈ અંતરંગ કારણ એટલે કે ઉપાદાન કારણથી જ કાર્યની ઉત્પત્તિ તો થાય છે કે નહીં એમ માનવામાં શું ભૂલ છે, શું દોષ છે. પણ એ માનવા પહેલા ભાઈ આ ઉપાદાન કારણ શું છે અને એના કેટલા પ્રકાર છે, તો એ બધું આખું ડિટેલમાં જાણવાની જરૂરત છે. એટલે આપણે આ ચાર્ટને આખો સમજીને નેક્સ્ટ ક્લાસમાં લગભગ આપણે આ ચાર્ટ આખો પૂરો કરશું, આજ અનંતર પૂર્વ ક્ષણવર્તી અને તત્સમયની યોગ્યતા એટલું પૂરું કરીને પછી આપણે પ્રશ્નોત્તર માળામાં 401 ક્વેશ્ચન પર પાછા આવશું. બરાબર, તો આપણે ત્યાંથી આગળ નેક્સ્ટ ટાઈમ જોશું. ચાલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણ ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું ડો. બોલો જીનવાણી માત નો જય હો.